એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જે લગભગ એક સદી કરતાં પણ પહેલાં લખાયું હતું, પણ એની વાતો આજે પણ એટલી જ એમ કે તાજી લાગે છે.
બરાબર
વાત છે શ્રદ્ધાની, આધ્યાત્મિકતાની અને આપણા મનના જે ઊંડા અનુભવો હોય છે ને
એની.
બિલકુલ.
આપણે આજે વાત કરી રહ્યા છીએ વિલિયમ જેમ્સના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ધ વેરાયટીઝ ઓફ રિલિજિયસ એક્સપિરિયન્સ વિશે, ગુજરાતીમાં કહીએ તો ધાર્મિક અનુભવના પ્રકારો. આ પુસ્તક ખરેખર તો ધર્મ અને મનોવિજ્ઞાન વચ્ચે જાણે એક પુલ બાંધે છે.
અને સવાલ એ થાય કે ભાઈ આજના જમાનામાં, ટેકનોલોજીના યુગમાં આવા વિષય પર શું કામ વાત કરવી? ધર્મ એ બધું જૂનું નથી થઈ ગયું?
હા, એ સવાલ તો થાય,
પણ જેમ્સ આપણને કંઈક જુદું જ બતાવે છે. એ કહે છે કે વ્યક્તિગત જે આપણો આંતરિક અનુભવ છે ને, એનું મહત્વ ક્યારેય ઓછું નથી થતું.
સાચી વાત.
ખાસ કરીને જ્યારે આપણે બધા જીવનનો અર્થ શું, હેતુ શું એ બધું શોધતા હોઈએ છીએ.
એકદમ સાચું. અને આ પુસ્તક એમ કે આપણને એ સમજવામાં મદદ કરે છે કે શા માટે અલગ અલગ લોકો આધ્યાત્મિકતાને આટલી બધી જુદી રીતે અનુભવે છે.
હા,
કોઈકને મંદિરમાં એકદમ શાંતિ મળે તો કોઈકને કુદરતમાં ઈશ્વર દેખાય.
બરાબર.
કોઈકને ભજન કીર્તનમાં આનંદ આવે.
હા,
જેમ્સ આ બધી વિવિધતાને માન આપે છે અને એને સમજવાનો એક નિષ્પક્ષ પ્રયાસ કરે છે.
તો ચાલો શરૂઆત કરીએ એ વ્યક્તિથી જેમણે આ અદ્ભુત પુસ્તક લખ્યું. કોણ હતા આ વિલિયમ જેમ્સ? જરા એમનો પરિચય આપો ને.
ચોક્કસ. વિલિયમ જેમ્સ, જેમનો સમયગાળો હતો 1842 થી 1910, એ એક અમેરિકન ફિલોસોફર અને મનોવૈજ્ઞાનિક હતા. એમને તો અમેરિકન મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રસપ્રદ વાત એ છે કે એમણે શરૂઆતમાં હાર્વર્ડમાંથી મેડિકલ એટલે કે તબીબી શિક્ષણ લીધું હતું.
શું વાત કરો છો?
ડોક્ટર. પણ પછી પ્રેક્ટિસ કરવાને બદલે ફિલોસોફી અને મનોવિજ્ઞાન ભણાવવા લાગ્યા. આ થોડું વિચિત્ર નથી? વિચિત્ર લાગે, પણ આ જ એમની ખાસિયત હતી. એમની પાસે એક વૈજ્ઞાનિક તાલીમની જે ચોકસાઈ હોય એ હતી.
હા,
સાથે સાથે માણસના મનને સમજવાની ઊંડી સૂઝ હતી.
હા,
અને એક ફિલોસોફર જેવું ખુલ્લું મન હતું.
એટલે એ કોઈ ધર્મગુરુ નહોતા એમ, કે પછી ધર્મના વિરોધી પણ નહોતા?
ના, બિલકુલ નહીં. એ એક નિષ્પક્ષ નિરીક્ષક હતા, એક સંશોધક. એ કોઈ પક્ષ લેવા નહોતા માંગતા.
અને એમ પણ સાંગર્યું છે કે એમના પોતાના જીવનમાં પણ ઘણા સંઘર્ષો હતા.
હા, એ વાત સાચી છે. જેમ્સ પોતે પણ ડિપ્રેશનમાંથી પસાર થયા હતા અને જેને પોતે અસ્તિત્વ સંકટ કહેતા, મતલબ કે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ, એનો અનુભવ પણ કર્યો હતો.
અચ્છા.
આ અંગત સંઘર્ષોને લીધે પેલી શ્રદ્ધા, શંકા, નિરાશા અને પછી એમાંથી જે પરિવર્તન આવે, એ બધી ઊંડી લાગણીઓને એ માત્ર બુદ્ધિથી નહીં પણ દિલથી સમજી શકતા હતા.
એટલે એમના લખાણમાં એક સંવેદનશીલતા જોવા મળે છે.
ચોક્કસ, એક અનોખી સંવેદનશીલતા. એટલે એમની પાસે વિષયનું જ્ઞાન તો હતું જ, પણ અનુભવની ઊંડી સમજ પણ હતી.
આ જ વાત એમને ખાસ બનાવે છે, ખરું ને?
બરાબર.
અને એમનો અભિગમ પણ જુદો હતો. એ પ્રેગ્મેટિઝમ એટલે કે વ્યવહારવાદના હિમાયતી હતા.
પ્રેગ્મેટિઝમ
એ શું છે?
એમનો કહેવાનો મતલબ એ હતો કે કોઈ પણ વિચાર કે માન્યતા સાચી છે કે ખોટી એ એના મૂળ કરતા એના ફળ પરથી નક્કી થવું જોઈએ.
ફળ એટલે?
એટલે કે એના વ્યવહારિક પરિણામો શું છે, એનાથી જીવનમાં શું ફરક પડે છે. ધાર્મિક અનુભવ માટે પણ એમણે આ જ માપદંડ વાપર્યો.
ઓકે, રસપ્રદ. તો હવે પુસ્તક પર આવીએ. ધાર્મિક અનુભવના પ્રકારો, આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
મૂળભૂત રીતે જેમ્સ છે ને, એ ધર્મના અભ્યાસને ખાલી મંદિરો, મસ્જિદો, ચર્ચ કે પછી ધાર્મિક ગ્રંથો અને સિદ્ધાંતો પૂરતો સીમિત નથી રાખતા. એ કહે છે કે ધર્મનું સાચું હાર્દ, એનું કેન્દ્ર તો વ્યક્તિના પોતાના અંગત આંતરિક અનુભવમાં રહેલું છે.
આ પુસ્તક બસ આ જ વ્યક્તિગત અનુભવોની એક ઊંડાણપૂર્વક તપાસ કરે છે, મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક દ્રષ્ટિએ.
એટલે મોટી મોટી સંસ્થાઓ કે પરંપરાઓ કરતા વ્યક્તિ શું અનુભવે છે, એની લાગણી શું છે, એના પર ફોકસ. બરાબર. જેમ્સ ધર્મને વ્યાખ્યાયિત પણ કંઈક આવી જ રીતે કરે છે. વ્યક્તિઓની તેમની એકલતામાં લાગણીઓ, કાર્યો અને અનુભવો, જ્યાં સુધી તેઓ પોતાને જે કંઈ પણ દૈવી માને છે તેની સાથેના સંબંધમાં ઊભા રહેલા સમજે છે.
વાહ, વ્યાખ્યા પણ કેટલી અંગત છે.
હા, એટલે કે પુસ્તકે સાબિત કરવાની કોશિશ નથી કરતું કે ઈશ્વર છે કે નહીં, ના, પણ લોકોના જીવનમાં શ્રદ્ધા કેવી રીતે કામ કરે છે, એની શું અસર થાય છે એની તપાસ કરે છે.
અને આ બધી તપાસ કરવા માટે એમણે કેવા પ્રકારના પુરાવા કે સ્ત્રોત વાપર્યા?
એમણે બહુ જ વિશાળ પાયા પર કામ કર્યું. એકદમ પ્રખ્યાત સંતો અને રહસ્યવાદીઓ જેમ કે સેન્ટ ઓગસ્ટિન, સેન્ટ ટેરેસા,
હા,
ત્યાંથી લઈને સાવ સામાન્ય લોકો સુધી, કવિઓ જેમ કે વોલ્ટ વિટમન, લેખકો જેમ કે લિયો ટોલ્સ્ટોય, એમની ડાયરીઓ, એમના પત્રો, એમની આત્મકથાઓ, આવા અસંખ્ય પ્રથમ હાથના વર્ણનો એમણે ભેગા કર્યા.
અરે વાહ, આટલી બધી વિવિધતા!
અને આ વિવિધતા જ આ પુસ્તકની ખરી તાકાત છે. એ ખાલી મોટા મોટા પંડિતોની વાત નથી કરતું, પણ સામાન્ય માણસના અનુભવને પણ એટલું જ મહત્વ આપે છે.
તો પછી આટલા બધા જુદા જુદા અનુભવો ભેગા કરીને એમણે શું કર્યું? એનું વિશ્લેષણ કેવી રીતે કર્યું?
અહીં જેમ્સની મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક સૂઝ કામે લાગે છે. એ આ બધા અંગત વર્ણનોનું પહેલાં તો વર્ગીકરણ કરે છે, પછી એમનું વિશ્લેષણ કરે છે, અને એમાંથી અમુક સામાન્ય તારણો કાઢવાનો પ્રયાસ કરે છે. એ શરૂઆત કરે છે મેડિકલ મટીરિયલિઝમના વિચારને પડકારીને.
મેડિકલ મટીરિયલિઝમ એ શું છે વળી, જરા સમજાવશો?
એક એવો વિચાર છે કે ધાર્મિક અનુભવો બીજું કંઈ નથી પણ ખાલી મગજની કોઈ ખામી કે શારીરિક બીમારીના લક્ષણો માત્ર છે.
ઓ, એટલે કે એને સીધું નકારી કાઢવાની વાત?
હા, પણ જેમ્સ આ વાતને નથી માનતા. એ પછી એ બે મુખ્ય માનસિક સ્વભાવોની વાત કરે છે. એક છે સ્વસ્થ માનસિકતા, એટલે કે હેલ્ધી માઇન્ડેડનેસ.
અને બીજું
છે બીમાર આત્મા, એટલે કે સિક સોલ.
ઓહો, આ તો બહુ રસપ્રદ લાગે છે. સ્વસ્થ માનસિકતા અને બીમાર આત્મા, આના વિશે તો આપણે ઊંડાણમાં વાત કરવી જ પડશે. બીજું શું છે પુસ્તકમાં?
એ સિવાય પુસ્તકમાં ધર્માંતરણ, કન્વર્ઝનની પ્રક્રિયાની ચર્ચા છે. એટલે કે કોઈ વ્યક્તિની શ્રદ્ધામાં જે બદલાવ આવે છે, ભલે ધીમે ધીમે આવે કે અચાનક, એની વાત.
હા, કન્વર્ઝન.
પછી સંત જેવા લોકોના ગુણો, જેને એસેન્ટલીનેસ કહે છે, અને એની સંભવિત મર્યાદાઓ શું હોઈ શકે એ પણ તપાસે છે. અને ખાસ કરીને રહસ્યવાદ, મિસ્ટિસિઝમ, એટલે કે ઈશ્વર સાથે સીધા જોડાણના જે ઊંડા ગહન અનુભવો થાય છે, એની ખૂબ જ ઊંડી ચર્ચા છે. અને છેલ્લે આ બધા અનુભવોના આધારે વાસ્તવિકતાના સ્વરૂપ વિશે એ પોતાના કેટલાક દાર્શનિક તારણો પણ રજૂ કરે છે.
ચાલો તો હવે આ જે મુખ્ય વિચારો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે જેમ્સ મેડિકલ મટીરિયલિઝમને પડકારે છે, એમનો મુખ્ય મુદ્દો શું છે ત્યાં?
જેમ્સનો મુખ્ય મુદ્દો, જેમ આપણે વાત કરી, એ પ્રાગ્મેટિક છે. કોઈ પણ અનુભવ હોય, ભલે ધાર્મિક હોય કે બીજો કોઈ, એનું મૂલ્યાંકન એના મૂળથી નહીં પણ એના ફળથી થવું જોઈએ.
એટલે કે એ ક્યાંથી આવ્યો એના કરતા એના પછી શું થયું એ મહત્વનું છે.
બરાબર. એ અનુભવ પછી વ્યક્તિના જીવનમાં શું બદલાવ આવ્યો, એના કાર્યો કેવા થયા, એની નૈતિકતા કેવી થઈ, આ બધું વધુ મહત્વનું છે. એ અનુભવ મગજની કઈ સ્થિતિમાંથી આવ્યો એના કરતા.
એટલે સમજો કે કોઈને દિવ્ય અનુભવ થયો અને એ પછી એ વ્યક્તિ વધુ દયાળુ, વધુ પ્રેમાળ, વધુ નૈતિક બની જાય, તો ભલેને કોઈ કહે કે આ તો મગજની રમત હતી, જેમ્સ માટે એ અનુભવ મૂલ્યવાન ગણાશે.
એકદમ સાચું. કારણ કે જેમ્સ દલીલ કરે છે કે દરેક માનસિક અવસ્થાનો કોઈને કોઈ શારીરિક કે ન્યુરોલોજિકલ આધાર તો હોય જ છે, વૈજ્ઞાનિક વિચારનો પણ હોય છે.
હા, એ પણ ખરું.
તો ખાલી આધાર બતાવીને અનુભવને નકામો ગણી લેવો એ બરાબર નથી. ખરી કસોટી તો પરિણામની છે.
બરાબર સમજાયું. અને પછી તમે પેલા બે સ્વભાવની વાત કરી, સ્વસ્થ માનસિકતા અને બીમાર આત્મા. આ શું છે, જરા વિસ્તારથી સમજાવો.
હા, જેમ્સ નોંધે છે કે લોકો દુનિયા અને જીવનને જોવાની બે મૂળભૂત રીતે જુદી જુદી વૃત્તિઓ ધરાવતા હોય છે. પહેલા છે સ્વસ્થ માનસિકતાવાળા,
એટલે કે હેલ્ધી માઇન્ડેડ.
આ લોકો સ્વભાવે જ આશાવાદી હોય છે. એ જીવનની જે સારી સુંદર બાબતો છે એના પર વધુ ધ્યાન આપે છે. દુઃખ, પાપ, અનિષ્ટ, આ બધી બાબતોને એ બહુ ગણકારતા નથી અથવા ઓછું મહત્વ આપે છે. એમના માટે ધર્મ એટલે શું? તો કે બ્રહ્માંડ પ્રત્યે કૃતજ્ઞતા, એક સુમેળભર્યો સંબંધ, જાણે બધું સારું જ છે.
જેમ્સ એના ઉદાહરણ તરીકે વોલ્ટ વિટમેનની કવિતા ટાંકે છે, જેમાં એકદમ આનંદી વિસ્તૃત ભાવ છે,
જાણે સબ ચંગા સીવાળી ભાવના, જીવન સુંદર છે.
હા, કંઈક એવું જ. પણ એનાથી બિલકુલ વિપરીત છે બીમાર આત્માનો સ્વભાવ,
સિક સોલ.
હા, આવા લોકો દુનિયામાં જે દુઃખ છે, અન્યાય છે, પીડા છે, માનવ જીવનની જે ક્ષણભંગુરતા છે, એના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. એમને આ બધું ખૂબ ખૂંચે છે, પીડા આપે છે.
એટલે એ નકારાત્મક બાબતોને જોઈ શકતા હોય છે.
હા, અને એનાથી પ્રભાવિત પણ થાય છે. એમને ઘણીવાર ઉદાસી, ચિંતા, અપરાધ ભાવ કે પછી જીવનના અર્થ વિશે ઊંડા સવાલો સતાવતા હોય છે.
જેમ કે કોઈ ગંભીર બીમારીનો અનુભવ કર્યો હોય કે કોઈ નજીકનાનું મૃત્યુ જોયું હોય, એ પછી જે ભાવ આવે એવો. બરાબર. જેમ્સ આના માટે લિયો ટોલ્સ્ટોય કે જ્હોન બન્યાન જેવા લેખકોના ઉદાહરણો આપે છે, જેમણે જીવનમાં ઊંડી નિરાશાનો અનુભવ કર્યો હતો. આવા લોકો માટે આ દુનિયા જાણે એક તૂટેલી, અપૂર્ણ જગ્યા છે.
હમ,
અને એમને લાગે છે કે આમાંથી બહાર નીકળવા માટે કોઈક પ્રકારની મુક્તિ, કોઈક ઉદ્ધારની જરૂર છે. એમના માટે ધર્મ ઘણીવાર આશ્વાસન અને છુટકારાનો માર્ગ બને છે.
આ તો બહુ જ મહત્વનો ભેદ કયો તમે. આનો અર્થ તો એ થયો કે બધા માટે એક જ પ્રકારની આધ્યાત્મિકતા કે ધર્મ કામ ન કરી શકે.
ચોક્કસપણે. અને જેમ્સ આગળ કહે છે કે આ બીમાર આત્માવાળા લોકો ઘણીવાર વિભાજિત સ્વ, ડિવાઇડેડ સેલ્ફનો અનુભવ કરે છે.
વિભાજિત સ્વ એટલે?
એટલે કે એમના આદર્શો કંઈક જુદા હોય અને એમનું વાસ્તવિક વર્તન કંઈક જુદું હોય. આ બે વચ્ચે સતત એક ખેંચતાણ, એક સંઘર્ષ ચાલતો રહે, અને આ આંતરિક સંઘર્ષ જ એમના દુઃખનું મોટું કારણ હોય છે.
તો પછી આ આંતરિક યુદ્ધમાંથી, આ સંઘર્ષમાંથી બહાર નીકળવાનો રસ્તો શું?
જેમ્સ આ પ્રક્રિયાને ધર્માંતરણ કહે છે. આ એક એવી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેના દ્વારા પેલો વિભાજિત અશાંત આત્મા જણે એક નવું કેન્દ્ર શોધી લે છે, એકીકૃત બને છે, શાંત બને છે. આ બદલાવ ધીમે ધીમે પણ આવી શકે, અથવા તો કોઈ નાટકીય ઘટના રૂપે અચાનક પણ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં તો વ્યક્તિને એવું લાગે છે કે આ પરિવર્તન જાણે એના પર થઈ રહ્યું છે, બહારથી આવી રહ્યું છે, એની પોતાની ઈચ્છાશક્તિથી નહીં.
અને આ પરિવર્તન આવ્યું, ધર્માંતરણ થયું, પછી શું? જેમ્સનો પેલો પ્રેગ્મેટિક માપદંડ અહીં કેવી રીતે લાગુ પડે? આના ફળ શું છે?
બરાબર. તો જેમ્સ હવે સંતત્વના ગુણોની ચર્ચા કરે છે. અહીં સંત એટલે કોઈ ચમત્કાર કરનાર વ્યક્તિ એવો અર્થ નથી લેવાનો.
અચ્છા.
પણ એવી વ્યક્તિ જે ઊંડું ધાર્મિક જીવન જીવે છે અને જેનામાં અમુક ખાસ ગુણો વિકસ્યા છે. જેમ કે? તો કે જીવનને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની ક્ષમતા, કોઈ ઉચ્ચ શક્તિ સાથે જોડાણનો અનુભવ કરવો, પોતાના અહંકારનું સમર્પણ કરવું, અને આ બધાના પરિણામે એક ઊંડો આનંદ અને આંતરિક સ્વતંત્રતાનો અનુભવ કરવો.
આ તો થયા આંતરિક ગુણો. પણ એ બહાર કેવી રીતે દેખાય? વર્તનમાં કેવી રીતે પ્રગટ થાય?
હા, એ પણ મહત્વનું છે. જેમ્સ કહે છે કે આ ગુણો બહાર તપસ્યા એટલે કે સાદું સંયમિત જીવન, મનોબળ, હૃદયની શુદ્ધતા અને ખાસ કરીને બીજાઓ પ્રત્યે કરુણા અને પ્રેમ, ચેરિટી રૂપે દેખાય છે.
કરુણા અને પ્રેમ.
જોકે જેમ્સ અહીં પણ સંતુલન જાળવે છે. એ ચેતવણી પણ આપે છે કે ક્યારેક આ જ ધાર્મિક આવેશ માણસને કટ્ટરતા તરફ કે દુનિયાદારીથી સાવ અલિપ્ત થઈ જવા તરફ પણ દોરી જઈ શકે છે.
હા, એ પણ બને.
પણ એકંદરે એ માને છે કે આવા ગુણોએ માનવતાને નૈતિક રીતે હંમેશા ઊંચે ઉઠાવવાનું કામ કર્યું છે.
સરસ. અને હવે એ ભાગ પર આવીએ જેની ઘણા લોકોને ઉત્સુકતા હોય છે, રહસ્યવાદ, મિસ્ટિસિઝમ. જેમ્સ આ ગહન અનુભવો વિશે શું કહે છે?
જેમ્સ માટે રહસ્યવાદી અનુભવો એટલે કે ઈશ્વર કે પરમ સત્ય સાથે સીધા, પ્રત્યક્ષ, અંગત જોડાણના અનુભવો એ વ્યક્તિગત ધર્મનો મૂળભૂત પાયાનો સ્ત્રોત છે.
ઓ,
મૂળભૂત સ્ત્રોત.
હા.
અને એમણે આવા અનુભવોના ચાર મુખ્ય લક્ષણો તારવ્યા છે. પહેલું છે અવર્ણનીયતા,
ઇનએફેબિલિટી.
એટલે કે
એ અનુભવ એવો હોય છે કે એને શબ્દોમાં પૂરેપૂરો વર્ણવી શકાતો નથી, ભાષા ઊંચી પડે.
બીજું
છે જ્ઞાનાત્મક ગુણવત્તા, નોએટિક ક્વોલિટી. આ બહુ મહત્વનું છે. એ માત્ર તીવ્ર લાગણી નથી, પણ જ્ઞાનની, સમજની અનુભૂતિ છે. વ્યક્તિને લાગે છે કે એને કોઈક ગહન સત્ય સમજાઈ ગયું છે, કોઈક પડદો હટી ગયો છે.
અચ્છા, નોલેજ જેવું.
હા. ત્રીજું છે ક્ષણિકતા, ટ્રાન્ઝિયન્સી. આવા અનુભવો સામાન્ય રીતે લાંબો સમય ટકતા નથી, આવે છે અને જાય છે.
અને ચોથું
છે નિષ્ક્રિયતા, પેસિવિટી. વ્યક્તિને એવું લાગે છે કે એ પોતે કંઈ નથી કરી રહ્યો, પણ એની ઈચ્છા જાણે નિષ્ક્રિય છે અને કોઈક બાહ્ય શ્રેષ્ઠ શક્તિ દ્વારા એ પકડાઈ ગયો છે, એના પ્રભાવ હેઠળ છે.
આ ચાર લક્ષણો અવર્ણનીયતા, જ્ઞાનાત્મક ગુણવત્તા, ક્ષણિકતા અને નિષ્ક્રિયતા. એટલે આ કોઈ સામાન્ય અનુભવ તો નથી જ.
હા,
પણ જેમ્સ આને ગંભીરતાથી લે છે, ખૂબ જ ગંભીરતાથી. એ દલીલ કરે છે કે ભલે બીજા લોકો માટે આ અનુભવ કોઈ પુરાવો ન હોય, પણ જે વ્યક્તિ તેનો અનુભવ કરે છે એના માટે તો એ પરમ સત્ય છે. એ એના માટે સંપૂર્ણપણે પ્રમાણભૂત છે અને ઘણીવાર જીવન બદલી નાખનારું સાબિત થાય છે. અને જેમ્સ અહીંયા એક બહુ મોટો મુદ્દો ઉઠાવે છે. એ સૂચવે છે કે આપણી જે આ રોજિંદી તર્કબદ્ધ જાગૃત ચેતના છે ને,
હા,
એ જ કંઈ ચેતનાનું એકમાત્ર સ્વરૂપ નથી. એની પેલે પાર, કદાચ પાતળા પડદાથી જ અલગ, ચેતનાના બીજા કેટલાય સંભવિત સ્વરૂપો અસ્તિત્વ ધરાવતા હોઈ શકે છે, જે આપણી સામાન્ય સમજથી તદ્દન અલગ વાસ્તવિકતાના દરવાજા ખોલી શકે છે.
બાપરે, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. જાણે આપણી દુનિયાની, આપણી સમજની સીમાઓ જ વિસ્તરી રહી હોય એવું લાગે.
બિલકુલ. અને અંતે જેમ્સ આ બધા અનુભવોનું વિશ્લેષણ કરીને કેટલાક દાર્શનિક તારણો પર આવે છે. એ પરંપરાગત તર્ક આધારિત ઈશ્વરના પુરાવાથી બહુ સંતુષ્ટ નથી.
તો પછી એ શું કહે છે?
એ કહે છે કે આ બધા વિવિધ ધાર્મિક અનુભવોમાં એક સામાન્ય દોરો જોવા મળે છે. એ શું છે? તો કે માણસ પોતાની અંદરની જે બેચેની છે, અશાંતિ છે, એને પોતાના ઉચ્ચસ્વ, હાયર સેલ્ફ સાથે જોડાઈને શાંત કરી શકે છે.
અને આ ઉચ્ચસ્વ
બદલામાં બ્રહ્માંડમાં રહેલા કંઈક વધુ, સમથિંગ મોર સાથે જોડાયેલું છે, કોઈક વ્યાપક વાસ્તવિકતા સાથે.
કંઈક વધુ એટલે કોઈ ચોક્કસ ભગવાનનું નામ નથી લેતા, જેમ કે શિવ કે અલ્લાહ કે ક્રાઇસ્ટ?
જરૂરી નથી. જેમ્સ કોઈ એક ચોક્કસ ધર્મશાસ્ત્રની કે ભગવાનની વ્યાખ્યાની તરફેણ નથી કરતા. એ વધુ ઘણા રૂપોવાળું હોઈ શકે છે, કદાચ મર્યાદિત પણ હોઈ શકે છે. એને એ પાઇસમીલ સુપરનેચરલિઝમ જેવો શબ્દ વાપરે છે.
પાઇસમીલ એટલે ટુકડાઓમાં.
હા, જાણે દૈવી શક્તિ અલગ અલગ ટુકડાઓમાં જુદા જુદા સ્વરૂપે જુદા જુદા લોકો માટે અસ્તિત્વ ધરાવતી હોય. અને આ વિચાર સ્વાભાવિક રીતે ધાર્મિક વિવિધતા અને સહિષ્ણુતાને ખૂબ મોટો ટેકો આપે છે.
વાહ, આ પુસ્તક તો ખરેખર અનેક સ્તરો પર વિચારવા માટે મજબૂર કરે છે. જો આપણે આટલી ચર્ચા પછી એના જે મુખ્ય સંદેશાઓ છે એને ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકીએ?
પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ તો જેમ્સનો પહેલો પ્રેગ્મેટિક અભિગમ છે. ફળો દ્વારા મૂલ્યાંકન કરો, મૂળ દ્વારા નહીં.
હા, એ બરાબર યાદ રહી ગયો.
કોઈ માન્યતા કે અનુભવ તમારા જીવનમાં શું સકારાત્મક પરિવર્તન લાવે છે એ જુઓ. આ વાત આપણે રોજિંદા જીવનમાં પણ લાગુ પાડી શકીએ છીએ, ખરું ને? કોઈ નવી આદત પાડવી હોય, કોઈ નવો વિચાર અપનાવવો હોય, તો પૂછીએ કે આનાથી મારા જીવનમાં શું સારું થશે.
બરાબર. બીજો મુખ્ય મુદ્દો કયો ગણાય?
બીજો, સંસ્થાકીય ધર્મ કરતા વ્યક્તિગત અનુભવની પ્રાધાન્યતા. ધર્મનો જે જીવંત ધબકાર છે એ મંદિરો કે મસ્જિદો કે ગ્રંથો કરતા વ્યક્તિના પોતાના હૃદયમાં, એના અંગત અનુભવોમાં વધુ જોવા મળે છે. પરંપરાઓ અને સંસ્થાઓનું મહત્વ છે, ચોક્કસ છે, પણ એ મૂળ અનુભૂતિને સાચવવા અને બીજાઓ સુધી પહોંચાડવા માટે છે.
સમજાયો. ત્રીજો સંદેશ.
અને વિચિત્ર લાગે એવા અનુભવો પણ વ્યક્તિને નૈતિક રીતે વધુ સારો માણસ બનાવી શકે છે.
ચોથો સંદેશ, જે મને વ્યક્તિગત રીતે ખૂબ ગમ્યો, તે છે પેલા બે સ્વભાવ, સ્વસ્થ માનસિકતા અને બીમાર આત્મા. આ સમજ આપણને બીજા લોકોની જે આધ્યાત્મિક યાત્રા છે એના પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખતા શીખવે છે.
હા, બરાબર.
બધા માટે એક જ રસ્તો, એક જ માપદંડ ન હોઈ શકે. આપણે ભારતમાં જે આટલી બધી ધાર્મિક વિવિધતા જોઈએ છીએ એને સમજવા માટે પણ આ દ્રષ્ટિકોણ કેટલો ઉપયોગી છે.
ચોક્કસ. અને પાંચમું, રહસ્યવાદી અનુભવોને ગંભીરતાથી લેવા. એ માત્ર લાગણીના ઉભરા નથી, પણ જ્ઞાનના, અંતસ્ફૂરણાના સ્ત્રોત પણ હોઈ શકે છે. એ આપણી તર્ક બુદ્ધિની જે મર્યાદાઓ છે એના તરફ ઇશારો કરે છે. અને છેલ્લે, પેલું દૈવી તત્વ કદાચ એક જ સ્વરૂપનું ન હોય પણ અનેકરૂપી, પોલિસમિલ હોઈ શકે છે, એ વિચાર જે ધાર્મિક સહિષ્ણુતા માટે એક મજબૂત દાર્શનિક આધાર પૂરો પાડે છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા ધારદાર છે કે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો કે પછી એમ કહીએ કે અવતરણો જેવા વાક્યો પર ફરી એક નજર કરીએ.
હા, ચોક્કસ. એક મુખ્ય વિચાર જે લગભગ આખા પુસ્તકમાં પડઘાય છે, વ્યક્તિના ગુણોનું મૂલ્યાંકન તેના કાર્યો અને જીવન ફળો પરથી કરવું જોઈએ, ભલે તેની શરૂઆતની સ્થિતિ કે અનુભવ, મૂળ ગમે તેટલો વિચિત્ર કે અસામાન્ય કેમ ન હોય. આ કેટલો સીધો સાધો પણ કેટલો ક્રાંતિકારી વિચાર છે. વ્યક્તિ શું બને છે તે મહત્વનું છે, ક્યાંથી આવે છે એ નહીં.
બરાબર. અને બીજો એક વિચાર જે મને ખૂબ વિચારતી કરી ગયો, જે ધર્મો દુઃખ અને અનિષ્ટની વાસ્તવિકતાનો ગંભીરથી સામનો કરે છે, બીમાર આત્માનો અનુભવ, તે કદાચ સરળ સપાટી પરની આશાવાદી શ્રદ્ધા સ્વસ્થ માનસિકતા કરતાં વધુ ગહન અને વધુ સંપૂર્ણ હોય છે. જેણે એમ કહેવા માંગતા હોય કે જેણે જીવનની કાળી બાજુ જોઈ છે, જેણે સંઘર્ષ કર્યો છે, તેની સમજ કદાચ વધુ ઊંડી હોય છે.
સાચી વાત. અને પેલો રહસ્યવાદમાંથી આવતો જગપ્રસિદ્ધ વિચાર, આપણી સામાન્ય જાગૃત તર્કસંગત ચેતના એ ચેતનાનો માત્ર એક વિશેષ પ્રકાર છે. તેની આસપાસ કદાચ પાતળા પડદાથી જ અલગ ચેતનાના અન્ય સંભવિત સ્વરૂપો રહેલા છે, જે સંપૂર્ણપણે અલગ છે. આ તો આપણી વાસ્તવિકતાની જે વ્યાખ્યા છે એને જ પડકારે છે. કદાચ આપણું વિશ્વ આપણે માનીએ છીએ એના કરતાં ઘણું ઘણું વધુ રહસ્યમય છે.
ખરેખર. અને છેલ્લે જેમ્સની ધર્મની મૂળભૂત વ્યાખ્યા પોતે જ એક મોટો વિચાર છે. ધર્મ એટલે વ્યક્તિની એકલતામાં તેની લાગણીઓ, કાર્યો અને અનુભવો, જ્યાં તે પોતાને દૈવી ગણાતી કોઈ શક્તિ સાથે સંબંધમાં જુએ છે. આ ફરીથી વ્યક્તિગત અનુભવને કેન્દ્રમાં લાવે છે, સંસ્થા કે સિદ્ધાંતને નહીં. ધર્મ એક જીવંત, ધબકતી, અંગત પ્રક્રિયા છે.
તો આ બધા ગહન વિચારોનો આપણા રોજબરોજના જીવનમાં શું ઉપયોગ થઈ શકે? સૌથી પહેલું અને સ્પષ્ટ છે, સહાનુભૂતિ અને સહિષ્ણુતા.
હા,
જ્યારે આપણે સમજીએ છીએ કે લોકો જુદા જુદા સ્વભાવના હોય છે, સ્વસ્થ માનસિકતા વર્સિસ બીમાર આત્મા, અને એમની આધ્યાત્મિક જરૂરિયાતો પણ અલગ અલગ હોય છે, ત્યારે આપણે બીજા લોકોની માન્યતાઓ પ્રત્યે, એમના રસ્તાઓ પ્રત્યે વધુ આદર અને સમજ કેળવી શકીએ છીએ.
બીજું, મને લાગે છે કે આ વ્યક્તિગત સ્વસમજ માટે પણ બહુ ઉપયોગી છે. જીવનમાં ક્યારેક શંકા આવે, નિરાશા ઘેરી વળે, અર્થહીનતા લાગે, જેને કદાચ આત્માની અંધારી રાત કહી શકાય, તો જેમ્સના વિચારો આપણને સમજાવે છે કે આ કોઈ નિષ્ફળતા નથી, પણ કદાચ ઊંડા પરિવર્તન અને આંતરિક વિકાસની નિશાની હોઈ શકે છે. આ સમજ મુશ્કેલ સમયમાં ઘણી રાહત આપી શકે છે. જેમ્સ આ અનુભવોને નકારાત્મક રીતે નથી જોતા, પણ એને માન્યતા આપે છે.
બરાબર. અને ત્રીજું, જે લોકો બીજાની સંભાળ રાખવાનું કામ કરે છે, જેમ કે ડોક્ટરો, કાઉન્સેલર્સ, શિક્ષકો, સામાજિક કાર્યકરો,
હા,
એમના માટે જેમ્સનો અભિગમ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. એ વ્યક્તિની શ્રદ્ધા, એની માન્યતાઓને સમજવા અને એની સાથે કામ કરવા માટે એક બિનટીકાત્મક, નોન પેથોલોજાઇઝિંગ માર્ગ આપે છે. પ્રશ્ન એ પૂછવાનો છે, આ માન્યતા આ વ્યક્તિને કેવી રીતે મદદ કરી રહી છે? શું એ શક્તિનો સ્ત્રોત છે?
ચોથો, મને લાગે છે કે આ વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે જે ક્યારેક તણાવ દેખાય છે એને ઓછો કરવામાં મદદ કરે છે. જેમ્સ બતાવે છે કે વૈજ્ઞાનિક અભિગમ રાખવાની સાથે સાથે જીવનના જે ગહન રહસ્યો છે, જે આધ્યાત્મિક અનુભવો છે, એના માટે ખુલ્લા રહેવું પણ શક્ય છે. બંને વચ્ચે દુશ્મની જ હોવી જરૂરી નથી.
એકદમ સાચું. અને છેલ્લે, આપણે પોતે પણ જેમ્સની પેલી પ્રેગ્મેટિક કસોટી આપણા જીવનમાં વાપરી શકીએ છીએ. આપણી પોતાની માન્યતાઓ, આપણી પ્રથાઓ, આપણા સંબંધો, આપણી આદતો, શું તે આપણને વધુ સારા, વધુ કરુણાળુ, વધુ સ્થિતિસ્થાપક માણસ બનાવી રહ્યા છે?
હા.
શું તે આપણા જીવનમાં પ્રેમ અને આનંદનો વધારો કરી રહ્યા છે? આ સવાલો આપણને વધુ સભાનતાથી, વધુ હેતુપૂર્વક જીવન જીવવામાં મદદ કરી શકે છે.
આ આખી ચર્ચા પછી મને લાગે છે કે મારા માટે સૌથી મોટો અને મૂલ્યવાન પાઠ એ છે કે જેમ્સ વ્યક્તિના આંતરિક જગતને, એના અનુભવોને કેટલો બધો ઊંડો આદર આપે છે. આપણી લાગણીઓ, આપણા સપના, આપણી શ્રદ્ધા, આપણી શંકાઓ, આ બધું માત્ર મનનો વહેમ કે નબળાઈ નથી, પણ માનવ હોવાનો, જીવંત હોવાનો એક અભિન્ન અને મહત્વનો ભાગ છે. જેમ્સ આપણને શીખવે છે કે બીજાના આંતરિક અનુભવોને, ભલે આપણાથી ગમે તેટલા જુદા હોય, એને સમજવાનો પ્રયત્ન કરવો એ કેટલું મહત્વનું છે.
અને મારા માટે પેલો ફળ વિરુદ્ધ મૂળનો વિચાર ખરેખર પરિવર્તનકારી છે. એ આપણને શીખવે છે કે લોકોની માન્યતાઓ ક્યાંથી આવી, એનું વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે, એમાં બહુ અટવાઈ જવાને બદલે એ જોવું જોઈએ કે એ માન્યતાઓ એમના જીવનમાં કેવો પ્રેમ, કેવી હિંમત, કેવી નૈતિકતા, કેવો અર્થ પ્રેરે છે. તે આપણને એક પ્રકારની બૌદ્ધિક નમ્રતા શીખવે છે કે આપણે બધું જ નથી જાણતા અને જીવનના રહસ્યો માટે બીજાના અનુભવ માટે હંમેશા ખુલ્લા રહેવું જોઈએ. અને હા, એ પણ યાદ અપાવે છે કે દરેક વ્યક્તિનો આધ્યાત્મિક માર્ગ અલગ હોઈ શકે છે અને બરાબર છે, કોઈ એક જ સાચો રસ્તો નથી.
ટૂંકમાં કહીએ તો વિલિયમ જેમ્સનો ધાર્મિક અનુભવના પ્રકારો એ માત્ર ધર્મ અને મનોવિજ્ઞાનના અભ્યાસુઓ માટે જ નહીં, પણ કોઈ પણ વ્યક્તિ જે માનવ સ્વભાવની જટિલતા, એના ઊંડાણ અને એની અપાર ક્ષમતાઓને સમજવા માગે છે એના માટે એક અદ્ભુત અને કાલાતીત માર્ગદર્શિકા છે. તે આપણને પોતાની અને બીજાની આંતરિક દુનિયાને વધુ ઊંડાણથી, વધુ સહાનુભૂતિથી અને વધુ કરુણાથી જોવાની પ્રેરણા આપે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.